તો કોણ સંભાળે છે? અક્ષરે નહીં સંભાળે તો મહાપુરુષ સંભાળે છે. મહાપુરુષે પણ ડિપાર્ટમેન્ટ પાડી દીધા, પ્રધાન પુરુષને હપ્યું, એને હપ્યું વિરાટને, કર મસ્ત તું. એને પછી મનમાં થયું કે આ બધી કોણ ઉપાય કરી, એને બ્રહ્મા વિષ્ણુ મહેશને હપ્યા. તમે મથો આમાં કહો, હવે આ કેટલા બધા લેવલ આઘા પાછા છે, એમાં પુરુષોત્તમ નારાયણ હું કામ સંકલ્પ કરે કાંઈ? મહારાજ કે એમ એવો સંકલ્પ કરતા જ નથી. તેમ શ્રી કૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી, અને તેમાંથી એકાદ બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતી પણ નથી. મહારાજ કે આ એ કાર્ય બધાનો જો પ્રલય થતો ને તો જરાક સંકલ્પ કરીએ, પણ એ કાર્ય જ ક્યાંય થતો નથી. જેમ પરપોટા થાય ને ફૂટે એમ ક્રિયા નિત્ય ચાલે રાખે છે, માટે અમારી દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. ભક્તો, આ વિચાર સુધી જ્યારે આપણે પહોંચાય ને, ત્યારે દુનિયાના સુખમાંથી પાછું વળાય અને ત્યારે ભગવાનમાં હેત થાય. લો, આપણે કૂટીએ છીએ રાત્રિ દાડત કૂટીએ છીએ, આ મારું, કલ્પના તો કરો, 14 લોકનું બ્રહ્માંડ ક્યાં જે પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિમાં નથી? આપણને આપણી મહત્તા એક બાજુ જો સમજાય, દુનિયાની તુચ્છતા સમજાય તો બળભાગી થઈ જાય. વિચારજો, બે લેવલ બરાબર સમજાવો ભક્તજનો. એક તો મહારાજ કે બ્રહ્માંડોનો ઉત્પત્તિ થાય પ્રલય થાય એમાં ભગવાનને કાંઈ લાગે વળગતું નથી, ભગવાનની કોઈ દ્રષ્ટિ નથી. હવે જેને આપણે બહુપણું માનીએ છીએ, આપણી પાસે એક સારી દુકાન હોય, ધંધો હોય, અથવા તો સારો મકાન હોય, સારી ગાડી હોય, એને જોઈ જોઈને ફૂલાઈ રાખીએ છીએ, ઓહો ઓહો ઓહો, અને એને માટે મારે આજ્ઞા લૂપી નાખીએ છીએ. એટલી જાયદાદ માટે, એટલી સંપત્તિ માટે આપણે મહારાજની આજ્ઞા લૂપીએ છીએ, તો તમે કલ્પના કરો. બીજી બાજુ તમે વિચારો, શું વિચારો, 14 લોકનું બ્રહ્માંડ જે મહારાજની ગણતરીમાં નથી. હવે 14 લોકનું બ્રહ્માંડ એમાં એક મૃત્યુલોક, આવા 14 લોક છે મૃત્યુલોક. હવે મૃત્યુલોકની અંદર 9 ખંડ, એમાં વળી પાછા 7 દીપ, આવો દીપની અંદર પાછો એકાદ દેશ હોય, આવો દેશમાં એકાદ સિટી હોય, સિટીમાં એકાદ પાછું પરુ હોય, એકાદ વિભાગ હોય, હવે એની અંદર એકાદ આપણો બંગલો હોય, હવે ક્યાં પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિમાં આવે કહો? એટલું સામાન્ય પદાર્થ, એની અંદર આપણે બહુપણું માનીએ છીએ જે પુરુષોત્તમ નારાયણને આખા બ્રહ્માંડોની ગણતરી નથી. બીજી બાજુ આપણે પુરુષોત્તમ નારાયણના આશ્રિત થયા, આપણે પુરુષોત્તમ નારાયણના આશ્રિત થયા, અને પુરુષોત્તમ નારાયણના આશ્રિત થતાની સાથે આ દેહને મુક્તા, મહારાજ કે આ તો બ્રહ્મની જ મૂર્તિ છે, એવો જે ભગવાનનો ભક્ત દેહ મુક્તા અખંડ મહારાજની સાનિધ્યમાં પહોંચી જવાનો, મહારાજનો મહામુક્ત બનવાનો, હવે એ મુક્તની સ્થિતિ, એને આગળ મહાપુરુષની કોઈ કિંમત નથી, એ મુક્તની આગળ મહાપુરુષની કોઈ જ કિંમત નથી. આપણી કેટલી મોટપ છે, જે મહાપુરુષ અનંત કોટી પ્રધાન ઉત્પન્ન કરે, અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે, વગેરે વગેરે ક્રિયાઓ અનેક વિધ કરે છે, એ મહાપુરુષ એની કિંમત ભગવાનના ભક્તને આગળ કાંઈ જ નથી, ખરેખર આ મુક્તને આગળ કોઈ જ કિંમત નથી. આટલી આપણી મોટપ છે, એ મોટપને ભૂલી જાય, અને મહાપુરુષ દ્વારા કેટલું આગળ વળવા કરતા સર્જન થયું, પ્રધાન પુરુષને, વિરાટને, બ્રહ્મા વિષ્ણુ મહેશને, એ દ્વારા જે સર્જન થયું એમાં બધું આપણું તો નથી, બ્રહ્માએ જેટલું સર્જન કર્યું બધું તો આપણું નથી, એમાંથી લેશ માત્ર આપણું છે. એની અંદર બહુપણું માની જાય અને પરમાત્મામાંથી વૃત્તિ તોડી નાખી અને એ જગતમાં વૃત્તિ જોડીએ છીએ ને, એને કરીને બહુપણું માનીએ છીએ, જેના વતે કેફ રહેવો જોઈએ. આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, મહાપુરુષ કરતાં મારી સ્થિતિ તો મહાન છે, એ સ્થિતિનો કેફ હોવો જોઈએ, અને બદલે આ દુનિયાની સામાન્ય સ્થિતિનો કેફ હમાતો નથી. કહો, એક મહિનાનો, એક વીકનો પગાર 200 પાઉન્ડ હોય ને એમાં શેઠ ક્યારેક હોંશમાં આવી જાય અને બોનસ આપે ને કે જા 200 પાઉન્ડ તારા એક્સ્ટ્રા વધારે, તો એનો કેફ 15 દાડોનો સામે લો. એ 200 પાઉન્ડનો જેટલો કેફ છે એટલો કેફ આપણને પુરુષોત્તમ નારાયણનો નથી. એટલે ભક્તજનો વિષયમાં ખેંચાઈ જવાય છે, માયામાં ખેંચાઈ જવાય. પુરુષોત્તમ નારાયણનો કેફ જો ચડી જાય તો કોઈ દી માયાને ધક્કો મારી શકે નહીં. અદ્ભુત મહારાજ વાત બતાવે છે, લો, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મહારાજ કે અમે તો અનંત કોટી બ્રહ્માંડો, એના માલિક છે ને એમ તો ઓછું કહેવાય, કારણ કે એ તો બધાય અક્ષને એક રોમની અંદર ઉડતા પડે છે, અમે તો એનાય માલિક છીએ. લો આટલા બધા અમે મોટા છીએ. તો મહારાજ કે પછી અમને ક્યાંય એવી ઉપાધી રહે કે આ બ્રહ્માંડ આમ કેમ થયું કેમ તેમ કેમ થયું, કારણ કે એમાં એકાદ બ્રહ્માંડ જાય બીજું પાછું હોય જ, એક સાથે બધા બ્રહ્માંડનો કાંઈ પ્રલય થઈ જતો નથી. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે. મહારાજ કે આવો જ્યારે મહિમા કહીએ કે શ્રી કૃષ્ણ પરમાત્માનો આટલો બધો મહિમા છે, ત્યારે જીવની દ્રષ્ટિ ક્યાં પહોંચી જાય કે આ મહિમા કીધું વસુદેવ દેવકી થકી જે પ્રગટ થયા એ જ કૃષ્ણનો કીધો. મહારાજ કે એની વાત નથી, અમે જે વાત કરીએ છીએ તો અમારા સ્વરૂપની કરીએ છીએ, અનાદિ જે અમારું સ્વરૂપ છે કૃષ્ણ નામ છે એની વાત કરીએ છીએ. બાકી આ જે જન્મ થયો અને કૃષ્ણ નામ પડી તો કથન માત્ર છે, બાકી સાચું કૃષ્ણ નામ તમારું અક્ષરધામની અંદર જે છે એ જ નામ મહારાજ કહે છે. લો અને એ શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે, પરમાત્મા જે અક્ષરધામાધિપતિ હતો અજન્મા છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ ધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે. વ્યતિરેકપણે તો મહારાજ કે પ્રકૃતિ પુરુષ થકી પર છે. આ તો બધું અન્વયમાં મહારાજ કે આવી જાય, પ્રકૃતિ પુરુષ સુધી બધું તો અન્વય છે. અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે, બધી જગ્યાએ છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે, અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે. તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે, અને તે ધામને વિશે ભગવાન અખંડ બિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે. મહારાજ કે પુરુષોત્તમ નારાયણ જેની મહિમા કહીએ છીએ, મહારાજ કે એ તો પ્રકૃતિ પુરુષ થકી પણ વ્યતિરેક સ્વરૂપે કરીને તો જુદા છે, અન્વય સ્વરૂપે કરીને સર્વત્ર જગ્યાએ છે. અનભક્તજનો, આપણે પ્રકૃતિ પુરુષ થકી પર થવાના, જે પરમાત્માનું વ્યતિરેક સ્વરૂપ છે એની સાથે આપણો સીધો સંબંધ થવાનો, કેટલી મોટી છે તમે કલ્પના તો કરો. એ મૂર્તિનો આપણને સીધો સંબંધ છે, એટલે મેં તમને ઘણી ફેરી કહીશ, મહારાજના દર્શન કરો ત્યારે એવું એવી કલ્પના ન કરો, આ મૂર્તિ છે, મહારાજ જ છે, આ મહારાજ જ છે. જે મહારાજ અહીંયા બિરાજે છે એ જ મારા હૃદયમાં બિરાજે છે, અને એ જ મહારાજ અનંત મુક્ત વિટાયા થકા અક્ષરધામની અંદર પણ એ સ્વરૂપ બિરાજમાન છે, ત્રણે એક જ છે એવી ભગવાનનો ભક્તો સંકલ્પ કરે. મહારાજ કેવી રીતે પોતાના ધામની અંદર અખંડ બિરાજમાન છે, અને ત્યાં રહેતા થકા જ્યાં જેવું દર્શન દેવું ઘટે ત્યાં તેવું દર્શન આપે છે. અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે, અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈ સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો તો કોઈ હજારો ગાંવ દેખે ને હજારો ગાંવની વાર્તાઓ સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહેતા થકા અનંત કોટી બ્રહ્માંડ વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. મારે કે જ્યાં જેમ દેખાવું ઘટે તેમ દેખાય છે, પણ વ્યતિરેક સ્વરૂપે તો પોતાના અક્ષરધામની અંદર સ્વરાટ થકા બિરાજમાન છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે, પોતાની સામર્થ્ય વતે દેખાય છે. જેમ રાસ મંડળને વિશે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનની યોગ કળાએ કરીને વ્યાપકપણું છે. મહારાજ કે જ્યારે શ્રી કૃષ્ણ અવતારને ધારણ કર્યો ત્યારે જેટલી ગોપીઓ તો એટલા સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન થયા, આટલા સ્વરૂપની અંદર પોતે જો વ્યાપ્ત થઈ શકતા હોય તો મહારાજ કે અમે કેમ ન થઈ શકીએ. અમે તો મહારાજ કે જેટલા સ્વરૂપ ધારણ કરવા પડે એટલા સ્વરૂપે ધારણ કરી શકીએ છીએ. પણ આકાશને પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી, નત્ર એમ થાય વ્યાપક આવે ને અરૂપપણું આવે, સાકારપણું શક્ય બને નહીં. પણ મહારાજ કે અમારી તે સામર્થ્ય છે કે અમે વ્યતિરેક સાકાર હોવા છતાંય પણ અન્વય સ્વરૂપે પણ સાકાર સ્વરૂપને ધારણ કરી શકીએ છીએ. અને જે ભગવાનની યોગમાં એ કરીને 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુરૂપ થઈ જાય છે. લો, 50 કોટી યોજન જે પૃથ્વી પ્રલય થાય ત્યારે કેવું થઈ જાય? પરમાણુ, અણુ નહીં પરમાણુ જેવી થઈ જાય છે. એટલે પરમાત્માની દ્રષ્ટિએ ભક્તો આ બધું પરમાણુ તુલ્ય જ છે. અંતોય ભગવાન પાસે આપણને એમ કે મદાશ્રિતા નામ, મદાશ્રિતા નામ, તું મારો આશ્રિત છો, મારો આશ્રિત છો. કેટલા ભાગ્યશાળી હોવા જોઈએ કહો, કેટલા આપણે ભાગ્યશાળી હશું. આ દુનિયામાં કોઈ મોટો માણસને આપણે બોલાવે, આવે આય મગન આવ્યો, તે આપણને કેફ ન હમાય. પુરુષોત્તમ નારાયણ એમ કે તું મારો છો, અને તો આપણને કેફ ન ચડે, તું કેટલી મોટી ખોટ કહેવાય. પેલી મેં તમને કદાચ વાત કરી હોય તો પીઠોડીનો સંઘ આવ્યો લાકડા લઈ, અને મહારાજે એ હરિભક્તોને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને માથા પર હાથ મૂક્યા, કુશળતાના સમાચાર પૂછ્યા. પછી ત્યાંથી જ્યારે પાછા વળ્યા, સચ્ચિદાનંદ સ્વામી કે મારે તમને કંઈ કીધું? તો કે હા, મારે તમારા બધા સમાચાર પૂછ્યા, માથા પર હાથ મૂક્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા. સચ્ચિદાનંદ સ્વામી કે આટલું બધું તમને કર્યું, તમને કાંઈ નથી થતું? મને તો મારે એટલું જ એકવાર કે આય સચ્ચિદાનંદ આય તો આકાશ પાતાળને ભેગા કરી દઉં. કે કહો, એટલું જ ખાલી કે આય સચ્ચિદાનંદ આય તો આકાશ પાતાળને ભેગા કરી દઉં. કેટલો કેફ છે મહારાજ, એવો ભગવાનના ભક્તો કેફ રાખો. મહારાજ આપણા માટે મદાશ્રિત આનામ શબ્દો વાપરે, મારો આશ્રિત, મારો આશ્રિત, માટે આપણે બળભાગી છીએ. અંતે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે, અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેઘની ઘટા થઈ આવે છે. આ બધું સર્જન કેમ થાય ખબર? ગામડામાં સૂતર ફેણી વેચાવ આવે, તમને ખબર હોય તો. સૂતર ફેણી એમાં કંઈક ફેરવે અને પછી અંદર સાકર નાખ્યો, થોડો કલર નાખ્યો, આવડો મોટો દડો થાય સૂતર ફેણીનો. કેટલો થાય? આવડો મોટો. એને તમે ભેગો કરો ને તો આટલોક થઈ જાય મળો. કેટલો થઈ જાય? આટલોક થઈ જાય. એને વળી પાસે મશીનના નીચે ઘૂમડે ને તો પાછો આટલો મોટો દડો થાય. બસ એવું કંઈક છે આમાં. ઉત્પત્તિ કાળે મોટો દડો થાય છે, પ્રલય કાળે પાછો નાનું સ્વરૂપ પકડી લે છે. મહારાજ કે 50 કોટી યોજન ઉત્પત્તિ કાળે થાય છે ને પ્રલય કાળે પાછું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ પરમાણુ જેવું કરી લે છે. એ આદિ જે આશ્ચર્ય તે ભગવાનની યોગમાં એ કરીને થાય છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષને સર્વે પ્રકારે ભજન કરવા યોગ્ય છે. માટે જે બીજા અવતારની વિશે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે, અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે તો સર્વે કળાઓ છે. મહારાજ કે બીજા અવતારની અંદર એક બે કળાઓ દાખવી, આ વખતે તો સર્વે કળાએ સહિત અમે આવ્યા છીએ. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શરીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગ કળાની વિશે પ્રવીણ પણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે. માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણ ભગવાન છે, અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. એ ભગવાન રહે છે પ્રલય કાળે, અને ભગવાનનું ધામ પણ રહે છે. તે માટે જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારું કલ્યાણ કર્યું જોઈએ? સર્વે બ્રહ્માંડ વસે જ છે, તો મારે કંઈકનો નાશ થઈ ગયો તો બીજા કરોડો બ્રહ્માંડો છે, તો હું કામ એનું રક્ષણ કરે મહારાજ? એવી રીતે પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી. નામ ભલે પરોક્ષ કૃષ્ણ આપ્યું, પણ વાત તો મહારાજ પોતાની જ કરે છે. તેને સાંભળીને સર્વહરી ભક્ત એમ જાણતા આવા જે એ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃતમ 64મું મધ્યનું થયું. હવે વાંચી 65મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1881ના પોષ સુદ એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર સમીપે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો ભગવાનની વાર્તા કરીએ। ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણ આદિ જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાનો અલૌકિક પ્રતાપ એક નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાના અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે। તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે અને એમ જાણે જે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આશક્તિ છે। એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી। એ જ ભગવાનની માયા છે અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી। તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા અને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવા એમાંથી શું કહેવું, એ તો રહેવાય જ। અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય એ બે હોય તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે। તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન તે તથા વૈરાગ છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી છે। એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે દ્રઢ ભક્તિને કરતા હવા। માટે આત્મનિષ્ઠાવાળાને તો આત્મનિષ્ઠાવાળાને જો ભગવાન વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે અને જેને ભગવાન વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠાન વૈરાગ ન હોય તો જે ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થ વિશે પણ પ્રીતિ થઈ જાય। માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે અને આ અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે। તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી। માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય અને ભગવાન વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય। મધ્યનું 65મું વચન બહુ સરસ મહારાજ વાત કરી કે પૃથ્વી પર ભગવાન જીવાત્માના કલ્યાણ નિર્થે રામકૃષ્ણ આદિ અવતારોનું ધારણ કરે છે। જ્યારે જ્યારે જેવા અવતારનું ધારણ કરવું ઘટે તેવા તેવા અવતારનું મહારાજ ધારણ કરે છે। પરમાત્મા પૃથ્વી પર જ્યારે આવે છે ત્યારે મહારાજ કહે કે એને માયા લેશ માત્ર સ્પર્શ કરી શકતી નથી। ભગવાનના ભક્તો બરાબર સમજે કે પરમાત્મા આ પૃથ્વી પર જ્યારે આવે છે ભગવાન શ્રીએ ગમે તે દ્વારા અવતારને ધારણ કર્યો પરંતુ આ પૃથ્વી પર જ્યારે આવે છે ત્યારે એને માયા અડી શકતી નથી અને ભગવાનના અવતારને પણ માયા અડી જાય ને સ્પર્શ કરી જાય ને બાદ પમાડી દે એમ જો આપણે કહીએ ને તો બહુ મોટો બાદ ઊભો થશે। શું બાદ ઊભો થશે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હજારો ગોપીઓની સાથે રહ્યા અને તેમ છતાંય બ્રહ્મચર્યને અખંડ રાખ્યું અને ગોપીઓ જ્યારે દુર્વાસા મુનિને થાળ આપવા ગઈ ત્યારે એવું બોલી કે ભગવાન કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી માગ દેજો ને યમુનાજી માગ દીધી સાબિતી પૂરી કે અનેક નારીઓની ભેગા રહ્યા પછી પણ એ પુરુષ નિર્દોષ રહ્યા એને માયા બાદ પમાડી શકી નહીં। ભક્તો એક વાત બહુ ગોપાલ સ્વામી વાતમાં શ્રેષ્ઠ સરસ લખી કે અક્ષરધામનો મુક્ત આવ્યો હોય તો આ દુનિયાને બાંધી દે. અહીંયા ગાફલ રહે અને કુસંગ મળે તે બંધાઈ જાય. ભલે અક્ષરધામનો મુક્ત હોય, એ શું કામ બંધાય? આપણા મનમાં એમ થયું કેમ બંધાઈ જતો હશે? તેનું કારણ એ કેવળ પોતાની સામર્થ્ય સોતો જ આવ્યો છે. જોકે બીજી રીતે વિચારીએ તો ગોપાળાનંદ સ્વામી જે વાત લખી છે તે સાધન દિશાવાળો મુમુક્ષ ગાફલ રહી જાય અને માયાની અંદર પ્રસક્ત ન થાય, ગમે તેનો સંગ ન કરે, એટલા માટે જ લખી હોય. બાકી તો મહારાજના જે મહામુક્તો છે, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, એને માયા અડી શકે નહીં. તથાપિ મહારાજે મોટા મોટા ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું મિશ્લન કીધું કે આવા મોટા હોવા છતાં એને ધનના ઢગલા થાય, રૂપવાન નારી મળે અને બહુ સન્માન મળે તો ઉત્તરતા જેવા રહે કેમ? એ તો સાધન દિશાવાળાને બીક બતાવી કે તમે સાવધાન રહેજો, નતર બંધાઈ જશો. બાકી એને બાદ કોઈ દાડો થઈ શકે નહીં. એને જો બાદ થાય એમ હોય તો એણે અનેકને પોતાના પ્રસંગમાં આવેલા નિર્બાધ કરી નાખ્યા. વાંચો અંત્યનું બીજું વચનામૃત. આ તો જો કોઠારી તે બંને ઠેરીને આવ્યા છો બાકી રવિજીભાઈ, હા પૌત્રને પરણાવા આવ્યા ત્યાં દોહિત્રાને. દોહિત્ર એટલે આ ભાણીઓ, ભાષા અલગ પડે ને થોડીક અમારી. એક મને નિયાણીઓ નહીં સમજાતી, વારે વારે આરતી કે નિયાણીઓ આવો. નિયાણીઓ એટલે શું? અમે તો વિચાર કરી કે થાકી ગયા, પૂછવાનું મન થાય પણ પછી ભૂલી જવાય. આજે યાદ આવી ગયું દોહિત્રને, આજે પૂછ લી. લો નિયાણીઓ એટલે શું? કુટુંબની દીકરીઓ. હા હા હા, મેં કીધું દરેક ફેરે કે નિયાણીઓ આરતી ઉતારાઈ જાય. મેં કીધું નિયાણીઓ શું હોય છે? મજા આવો અમુક. આપણે એ વાત જોતા હતા કે ભગવાનના જે એકાંતિક અને મહારાજને પામેલા એવા બ્રહ્મનિષ્ઠ પુરુષો મહામુક્તો, એને માયા કોઈ અડી શકે નહીં. અને અડી શકતી હોય તો મધ્યનું સાતમું વચનામૃત ખોટું પડી જાય. મહારાજ કહે જેને અયોગ્ય સ્વભાવ છે, કોઈ હિસાબે ટળતો નથી, એવા પુરુષો ભગવાનના એકાંતિક સંતની સેવા કરે અને એને રાજી કરે તો પરમાત્માના પર કૃપા દ્રષ્ટિ કરીને અયોગ્ય સ્વભાવ ટળી જાય. કેવળ એની સેવા કરવા માત્રથી અયોગ્ય સ્વભાવ ટળી જાય. પ્રથમના 58માં પણ મારે લખ્યું મહારાજ કે પૂર્વ કર્મનો સંસ્કાર ભારી હોય, કોઈ હિસાબે ટળેવો ન હોય, પરંતુ ભગવાનના ખરેખરા સંતની સેવા કરે તો મહારાજ કે એ દોષનો ટળી જાય છે. અંત્યના બીજામ પણ મહારાજે લખ્યું એ મહામુક્ત પુરુષ બની જાય છે. અનેક વચનામૃતની અંદર મહારાજ કહે કે મારા બ્રહ્મનિષ્ઠ પુરુષો જે છે, સંતો ભક્તો છે, એના પ્રસંગથી પોતે બ્રહ્મરૂપ થઈ જાય છે તો એને માયા અડે કઈ રીતે? અને તેમ છતાં મહારાજ લખ્યું પાછું ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ પણ જો પ્રસંગ કરે તો ઉત્તરતા જેવા રહે કેમ? એનો મતલબ મહારાજ એવો ઘટાડ્યો કે તમે બધા સાવધાન રહેજો, માયાનું જોર બતાવ્યું. અને આપણે જેવા સાધન દિશાવાળા, આપણે સાધન દિશાવાળા છીએ, પરમાત્માને પામવા માટે મથી રહ્યા છીએ, પરમાત્માને પામવા માટે મથતા મુમુક્ષ માટે મહારાજ લખેલા શબ્દો છે, પામી ગયેલા માટે લખેલા શબ્દો નથી. પરમાત્માને પામવા મથતા આપણે એવા જે મુમુક્ષુ છે, એ જો મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખીએ અને જેમ ઠીક પડે એમ વર્તે તો એને માયા ગોટો વાળી દે, બે મત નહીં. માટે મહારાજ કે સાવધાન રહેજો. મહારાજે અહીંયા બહુ સરસ વાત લખી. મહારાજ કે પરમાત્માનો અવતારો જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પોતાના અલૌકિક પ્રતાપે સહિત હોય છે, માટે એને માયા કોઈ દાડો સ્પર્શ કરી શકતી નથી, માયાને પરાભવ પમાડી શકતી નથી. અને તેમ છતાં મહારાજ કે અક્ષરડાયા જે છે એ પરમાત્માના સ્વરૂપની અંદર દોષને પરઠે છે. ઓલો ધોબી અક્ષરડાયો છે તે દોષ પરઠ્યો છે ને રામાયણમાં, કે હું કાંઈ રામ જેવો નથી તો દુશ્મનના ઘરમાં રહેલી નારીને મારી ઘેર રાખું, એને અક્ષરડાયો કહેવાય. શિશુપાલ અક્ષરડાયો હતો. મહારાજ કે અક્ષરડાયા જે છે એ પરમાત્માના સ્વરૂપની અંદર દોષને પરઠે છે, અને ભગવાનના જે ભક્ત છે એ તો પરમાત્માને ખૂબ જ દિવ્ય સમજે છે. ભક્તો ઘણી ફેરી મહારાજનું સ્વરૂપ આપણે જ્યારે સમજાવતા હોય સ્વરૂપ કરી, ત્યારે કોઈકના મનમાં એમ સંકલ્પ થઈ જાય કે આ બીજા અવતારોનો દ્રોહ કરે. ભક્તો દ્રોહનો કોઈ સવાલ નથી, કરાય પણ નહીં, કરીએ તો પાપ પણ લાગે, પણ જે જે સ્થાને છે તેને તે સ્થાને જ કહેવાય એમાં મહારાજ રાજી થાય. અહીંયા મહારાજ એમ કહે છે કે જે અક્ષરડાય છે એવી વાતો કરે છે કે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારની વિશે આશક્તિ છે, આપણા કરતા સંસાર વિશેષ કરીને આશક્તિ છે, આવી વાતો કરે છે મહારાજ કે લો. અને કરે ક્યારે? કરે જ્યારે પરમાત્માનો મહિમા ન હોય અને પરમાત્મા મનુષ્ય ચરિત્ર કરે ત્યારે. ક્યારે? ક્યારેક તો ભગવાન ભૂકા કાઢે એવું મનુષ્ય ચરિત્ર કરે. એક વાર મહારાજ પંચાળ ગયેલા અને આવું ફૂલેકું નીકળ્યું, આ તારે વાગે છે ને, વાગતું હતું. મહારાજ કે આ શું વાગે છે? તો કે મહારાજ એ ફૂલેકું નીકળ્યું છે. મહારાજ કે ફૂલેકું એટલે શું? કેવો અજ્ઞાત થાય જો, ફૂલેકું એટલે શું? તો કે મારે એ તમને ખબર નથી. મહારાજ કે અમને ક્યાંથી ખબર હોય, એમને કોઈ જોયું જ નથી ફૂલેકું. મારાને કે મારે ફૂલેકું એટલે એવું હોય કે કન્યા અને પુરુષને જ્યારે લગ્ન થાય ને ત્યારે વરરાજો ને વર ઘોડા ઉપર ચડે, ઘોડા ઉપર ચડે ને પછી ધબીક ધબીક ઢોલને બદલો વાગે અને માંડ વેજાને ફૂલેકું કહેવાય. મારે કે એમ એવું હોય? તો કે હા મારે એવું. તો એમે તેવું કોઈથી કાઢ્યું જ નથી. મહારાજ કે તો અમારે આ જ ફૂલેકું કાઢવું છે. સુરા ખાચર ને પરુદભાઈ બધા આવી રહ્યા હતા. મારે નહીં કે મારે એમને એમ થોડું ફૂલેકું નીકળે, એના માટે કન્યા જ જોઈએ ને. તો મારે કે જાઓ ગોત્યા હોય કે એની હારે આપણે ફૂલેકું કાઢી નાખીએ કે લે હારે ફૂલેકું કાઢવું છે. મારે ને કે પણ મહારાજ એમ કન્યા ક્યાંથી મળે? મહારાજ કે ગમે ને ગોતો, પણ આને હારે ફૂલેકું કાઢવું છે કે. પરોતભાઈ કે મહારાજ મારે દીકરી નથી, નત્ર તમને પરણાવી દેત. સુરા ખાચર કે મહારાજ મેં તમારી પણ બ્રહ્મચર્ય નિયમ લીધું છે એટલે મારે મેળ પડે એમ નથી કે. અલૈયા ખાસે કે મહારાજ હું તો કુવારો રહ્યો છું તે મારે મેળ પડે એમ નથી. કોઈ કીધું મહારાજ જીણાભાઈની બેન છે અધીબા. મહારાજ કે આ બસ્તો જાઓ ફિટ કરો, જલ્દી નક્કી કરો, જાઓ કે હાલો ફૂલેકું કાઢી ગયા. અને પછી અધીબાઈની પાસે ગયા કે મહારાજ હઠ પકડી છે ને ફૂલેકું હારો રે કાઢું, બોલો કેમ કરશું? અધીબાઈ કે મારા એવા ક્યાંથી ભાઈ કે મહારાજ મારા પતિ બને, હું તો રાજી છું, પણ જરાક ભાઈને પૂછજો કે. અને પછી ઝીણાબેન પૂછવા ગયા કે મહારાજ હવે હઠ પકડ્યો છે ને તમારી બેન અદીબાઈની સાથે આપણે સંબંધ કરીએ અને ફૂલેકું હારો કાઢીએ. ત્યારે ઝીણાભાઈ કહે જરાક બેનને પૂછજો. તો બેને હા પાડીશ. ત્યારે ઝીણાભાઈના મનમાં થયું કે હવે ભારે ગૂંચવણો થયો. તો ઝીણાભાઈ કે એ કાઠ્યો ન્યા થાય, અમે તો દરબારી છીએ કે દરબાર છે, અમારે એવું શક્ય બને નહીં. લોલ્યા હરિભક્તો બધા પાછા આવ્યા. મારે ને કે મારે જીણાભાઈ ના પાડી. મહારાજ કે અદીબાઈ શું કીધું? તો કે મારે અદીબાઈ હા પાડી, પણ જીણાભાઈ ના પાડે છે. ત્યારે મહારાજ કે આપણે જીણાભાઈનું ક્યાં કામ છે? અદીબાઈ હા પાડે ને તો કાઢો ફૂલેકું કે. પણ મહારાજ કે એમ અદીબાઈ જોયા નથી ને, જોયા તો ઘણો સમય થયો, અત્યારે કેવો એ ખબર નહીં કે. આમ જોવા પડે અમારે કે, અને બરાબર લાગે ને તો સંબંધ બાંધી કે. અને અદીબાને અહીં બોલાવો. પછી અદીબાને બોલાવ્યા. અદીબા જે આવ્યા અને એને જોયા ને મારે તો ઉલટી જ મીડિયા કરો. મારે કે આને લઈ જાઓ, લઈ જાઓ, અહીંથી લઈ જાઓ કે. અને પછી તો મારે એવી માનુષિક લીલા કરી, કોઈ વસ્તુ જ પેટમાં ટકે નહીં, પાણી પીવે તો ઉલટી થઈ જાય, કાંઈ ખાય તો ઉલટી થઈ જાય. અને હરિભક્તો બધા મૂંઝાણા ભારે કરી, હવે શું કરવું? પછી બધાને પૂછ્યું કે આમાંથી બચવાનો કોઈ ઉપાય, આમાંથી બચી શકાય એવો કોઈ ઉપાય, મહારાજને આમાંથી બેઠો કરે ઉપાય. મહારાજને બહુ વિનંતી કરી, મહારાજ તમે કાંઈક જમો. મહારાજ કે હવે અમને છે ને આનો અભાવ બહુ આવી ગયો છે, માટે અમારા પેટમાં કાંઈ ટકતું નથી. જે વસ્તુ પાસે એમાં અમને ગંધે નહીં આવે છે કે, એની ગંધ જ ન એવું તમે અન્ન જળ લાવો ને તો મહારાજ કે પેટમાં ટકે. મહારાજને કે મહારાજ એવું ક્યાંથી લાવવું? તો મહારાજ કે અહીંથી છે ને 5 કિલોમીટર દૂર એક બ્રાહ્મણ રહે છે કે, ગામની બારોબાર ઝૂંપડું બાંધી રહે છે, એની પાસે તમે જાઓ. મહારાજ કહે કે એની પાસે જાશો ને તો તમને એ બધી વસ્તુ આપશે અને પછી એમાંથી તમે ભોજન કરીને જબાડો ને તો અમારે પેટમાં તકશે. મહારાજને કે મહારાજ એનું કેમ? તો મહારાજ કે અમને જેવો અભાવ આવી ગયો છે ને એવો એને એની સ્ત્રીનો અભાવ આવી ગયો છે. કે એની સ્ત્રી એને ભોજનમાં ઝેર આપેલું અને એમાંથી બચી ગયો, પછી એને એવો તો અભાવ આવી ગયો, નારી માત્રનો અભાવ આવી ગયો. પછી એટલો બધો અભાવ, કોઈ એમ કે આ બાજરો છે તો ખાય, કોઈ એમ કે બાજરી છે ને તો ન ખાય, કોઈ કે આ કૂવો છે તો એનું પાણી પીએ, કોઈ કૂઈ કે તો ન પીવે, નારી જાતિ માત્ર ન દઈ ગઈ. મારે કે એવો મોટો એને અભાવ આવી ગયો છે, માટે તમે નથી લઈ આવો. પછી ન્યાય ગયા મૂળજી બ્રહ્મચારીને, કીધું અમારા મહારાજને આવો અભાવ આવી ગયો છે માટે તમે કંઈક આપો, હાથે ખેતી કરીને બાજરો પકાવે. પછી બાજરો આપ્યો, બાજરો આપ્યો ને પછી કે આ તમે છે ને અડાયા લેતા જાઓ છાણા, કે આ મેં હાથે થાપ્યા જ, કે નથી સ્ત્રીના થાપેલા છે ને તો મહારાજને નહીં હાલે. પછી છાણા આપ્યા અને પછી કે આ મારા કૂવાનું પાણી ભરતા જાઓ, કે તમે નદીનું પાણી વાપરશો તો નહીં હાલે, કારણ કે ઉપરવા કોઈ સ્નાન કર્યું હોય સ્ત્રી હોય માટે નહીં હાલે. પછી પાણી આપ્યું અને પછી લાવ્યા ને એને રસોઈ પકાવીને મારાને જમાડ્યું ને પછી મારાને પેટ મારી. મહારાજ કે હાશ હવે હરખું થયું. મહારાજ કે અમને તાની બહુ સુખ હતી. પછી દરબારે બધાએ વિનંતી કરી મારાને કે મહારાજ આવીને આવી સુખ તમે રાખશો તો એક પડાળનું કલ્યાણ થાય, બૈરન હું થાય, એના હાથની તમે રસોઈ નહીં જમો, એના હાથનું કોઈ વસ્તુ સ્વીકારશો નહીં, અને મહારાજ અમારી ઘેર આવી તો બધું અનોડેલું જ હોય. તો મહારાજ તમે કલ્યાણ કરો, બધા જીવનો આવ્યો છે તો અન્યાય કરશો, માટે મહારાજ તમે આવી માનુષિક લીલા નહીં કરો અને તમારો દિવ્ય ભાવ અજમાવો અને બધાની સેવા સ્વીકારો તો મહારાજ એનું કલ્યાણ થઈને મર્યાદા બાંધી આપો. પછી મહારાજ કે હારું લ્યો, આજથી હવે અમે બે પક્ષનું કલ્યાણ કરીશું. પણ એટલી વાત સાંભળે ત્યાં સુધી જીવને ન સમજાય, પણ ભગવાને આવી માનુષિક લીલા કરીશું કામ, આટલી લીલા સાંભળે ત્યાં સુધી તરત એને મનુષ્ય ભાવ આવી જાય, ભગવાન થઈને આવું કર્યું એમ થાય. પણ આવી લીલા કરીશું કામ, ભગવાનની લીલા પાછળ હાર્દ હોય છે. લીલા કરવા પાછળનું કારણ એવું હતું કે એકવાર ઝીણાભાઈ ગઢપુર આવ્યા, મહારાજની વિનંતી કરી, મહારાજ તમે અમારા પંચાળા પધારો, પંચાળા પધારો. મહારાજ કે હમણાં નહીં આવ્યું. ઝીણાભાઈને ખોટું લાગી ગયું. ઝીણાભાઈ કે મહારાજ તમે આ દાદા ખાચાના દરબારમાં કાયમ રહો છો અને અમે તમને 400 મહિને એક ફેરી વિનંતી કરી તો અમારે ત્યાં આવતા નથી, તે દાદો ખાચર ભગત છે ને અમે કાંઈ ભગત નથી. એટલે મહારાજને દેખાડવું હતું કે ઝીણાભાઈ જેવો દાદો ભગત છે એવા તમે ભગત નથી, એવું મહારાજને દેખાડવું હતું. એટલે અદભુત લીલા કરી. ઝીણાભાઈના મોઢામાં શબ્દો નીકળી ગયા કે કાઠીથી થાય અમારેથી થાય નહીં. અને પછી મહારાજ ગઢપુર આવ્યા અને એકવાર મહારાજ બરાબર ગઢપુરમાં હતા ને ઝીણાભાઈ આવ્યા, મહારાજ લીલા કરી. કેવી કરી? હિંડોળા ઉપર હિંચકી, એક બાજુ લાડુબા બેઠેલા, એક બાજુ જીવબા બેઠેલા, વચ્ચે મહારાજ બેઠેલા, દાદો ખાચ હિંચકાવે, આવી લીલા કરી. અને મહારાજ હિંચકો ખાતા ખાતા દાદા ખાચેને પૂછે, દાદા તને કાંઈ સંકલ્પ થાય છે કે? દાદા ખાચી કહે, મહારાજ મને જેનો સંકલ્પ થાય, તમે પુરુષોત્તમ નારાયણ છો, આ તમારો મુક્તો સાથે બેઠા, મને શેનો સંકલ્પ થાય? આમ જ્યાં બોલ્યા ને એ જ વખતે ઝીણાભાઈ આવ્યા. ઝીણાભાઈ આવ્યા ને દાદા ખાચ હિંચકો નાખે. મારે ઝીણાભાઈને કીધું, ઝીણાભાઈ તમારથી આમ થાય? મારી ને આગળ આજોડ્યા, મહારાજ મારથી આમ ન થાય. તે મહારાજ કે આમ થાય કે અમે નથી ટીક્યા, તમે કહેતા હતા ને દાદો ખાચર ભગત છે ને અમે ભગત નથી, તમે ભગત ખરા પણ દાદા ખાચર જેવા નથી. એટલે પરમાત્માની આવી કોઈ માનુષિક લીલા જ્યારે જોવે ત્યારે મહારાજ કે અખ્તર ડાયો જે હોય, ઘણા બધા ડાયા હો, અખ્તર ડાયો, દોઢ ડાયો, ડબલ ડાયો, મહારાજ કે જે અખ્તર ડાયા છે એ પરમાત્માને વિશે પણ દોષને પરઠે છે અને ભગવાનને પણ મનુ જેવા જાણે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી, પરમાત્માનો અલૌકિક પ્રતાપ જાણતા નથી, એ જ ભગવાનની માયા છે, બીજી માયા. મહારાજ કે પરમાત્માને સંપૂર્ણ નિર્દોષ સમજે, સંપૂર્ણ નિર્દોષ સમજે, પરમાત્મા નિર્ગુણ સમજે, માને કે મહારાજની અંદર કોઈ માય ગુણ હોય જ નહીં એમ સમજનારો ભક્ત પણ મહારાજ કે નિર્ગુણ છે, કહો એમ સમજનારો ભક્ત પણ મહારાજ કે નિર્ગુણ છે, કારણ કે પરમાત્મા નિર્દોષ સમજ્યા છે. એટલે આજ નહીં તો કાલે ભક્ત પણ નિર્ગુણ સ્થિતિને પામશે જ. પરમાત્મા વિશેને જ્યારે મહત્તા જ્યારે સમજાણે છે ત્યારે ભગવાનને જેવો જેવો ભક્ત સમજતો જાય તેવી તેવી સ્થિતિ તો એ ભક્ત ખુદ પણ પામતો જાય એમ મહારાજે શારિંગપુરના 17મા વચનામૃતમાં સ્પષ્ટીકરણ કર્યું છે. એટલે મહારાજ એમ કહે છે કે ભગવાનનો જે અલૌકિક મહિમા તેને વિમુખ જીવ જે છે અથવા દોડદાય વિશે જાણતો નથી એ જ ભગવાનની માયા છે, અને બ્રહ્મસ્થિતિને પામે એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસાર વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. મહારાજ કે આત્મસત્તાને પામેલા, બ્રહ્મસ્થિતિને પામેલા એવા આત્મદર્શી સાધુ એને પણ આ સંસારના કોઈ પદાર્થમાં મોહ થતો નથી. અને લેવલેજી કેટલું નીચું છે ખબર? આત્મદર્શન જ થયું છે, ઉપાસના છે કે નહીં એની કોઈ ચોખવટ હજી મહારાજ કરી નથી, ઉપાસનાની ચોખવટ કરી નથી. આપણા મનમાં થાય ઉપાસના વિને આત્મદર્શન કેમ થાય, તો ભક્તજનો સાકારો ઉપાસના વિને પણ આત્મદર્શન થાય પણ સમ્યક ન થાય. અને એમ ઉત્તર નહીં કર્યા તો આત્માનંદ સ્વામી આત્માને દેખતા હતા, સત્સંગ જીવન બોલે છે તો શાસ્ત્ર ખોટું થઈ જાય. પણ એને આત્મદર્શન સમ્યક ન થાય પણ ખાલી આત્માનો થોડો ઘણો અનુભવ કર્યો હોય આત્મા સુખનો, તો એને સંસારના સુખ બધા અસાર થઈ જાય, એને સંસારના સુખ અસાર થઈ જાય. તો પરમાત્માની ઉપાસના અવલંબને કરી, પરમાત્માને સાથે રાખી અને આત્મસ્થિતિને પામેલ પુરુષને સંસારનું પદાર્થ કોઈ અડે? એને જો ન અડે તો જેના ભજને કરીને એ સ્થિતિ થઈ હોય એવા ભગવાનને આ દુનિયા કોઈ દાડો અડે? ન અડે. મારે જેવું કહેશ જો. તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા ને માયાના કાર્ય તે થકી નિર્લેપ કહેવા, એમાંથી શું કહેવું? મહારાજ કહે જો એવો બ્રહ્મ સ્થિતિને પામેલો પુરુષ પણ માયા થકી નિર્લેપ હોય તો ખુદ એના ભજને કરીને એવી સ્થિતિને પામ્યા હોય તો જેનું ભજન કર્યું છે એવા જે પુરુષોત્તમ નારાયણ એને પોતાને માયા ન અડે એમાંથી શું કહેવું? એ તો એનાથી નિર્લેપ રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેના આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ તે બે હોય. હવે મારા થોડોક ટન મારે જો. શું કામ ટન મારે છે? કારણ કે આગળ મારે એમ કીધું કે આત્મ દર્શનને પામેલ, બ્રહ્મ સ્થિતિને પામેલ પુરુષ માયા થકી નિર્લેપ છે. હવે આટલી વાત કર્યા પછી મહારાજ જો આગળ ન જાય તો જીવને ત્યાં બહુપણું મનાઈ જાય, તો પરમાત્મા સુધી ન પહોંચી શકે. એટલે ગમે તે સ્થિતિને પામ્યા પછી લોયાનું સાતમું કે ઋતે જ્ઞાનાન મુક્તિ તમે વિદિતવાતી મૃત્યુ મેતી નાન્ય પંથા વિદ્યતે નાયચ. મહારાજ કહે કે આત્માના સ્વરૂપને દેખનારો પણ, બ્રહ્મ સ્થિતિને પામેલા પુરુષને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તો પામવાના બાકી જ રહ્યા છે. એટલે મહારાજ અહીં આગળ વધ્યા. મહારાજ કહે કે બ્રહ્મ સ્થિતિને પામેલ પુરુષ હોય, આત્મનિષ્ઠાની અંદર સંપૂર્ણ સ્થિતિને પામેલ પુરુષ હોય તેને પણ, આત્મનિષ્ઠા તેમજ તીવ્ર વૈરાગ્ય હોય એ બે હોય તેણે કરીને કોઈ રીતનું વિઘ્ન તો ન થાય, પણ જો તેને ભગવાન વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારો જ છે ને સદા અકલ્યાણકારી જ છે. કેટલી સરસ વાત મહારાજ કરી, અદ્ભુત વાત બતાવી મહારાજ કે આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય પણ છે, પણ એક પરમાત્માની ભક્તિ નથી. અહીંયા ભક્તજનો ભક્તિ એટલે બરાબર ભગવાનના ભક્તો સમજે, ભક્તિ શબ્દ મહારાજે ઉપયોગ કર્યો છે. ભક્તિનો મતલબ પરમાત્માની સાથે પ્રેમ, અને પ્રેમથી કેવળ મહારાજ રોકાઈ જતા નથી, કારણ કે પ્રેમ કરે કોની સાથે? તો એને માટે પરમાત્માનું સાકાર સ્વરૂપ હોવું જોઈએ, સાકાર સ્વરૂપ માને ઉપાસના હોવી જોઈએ. જેને મહારાજ આ વાતમાં એવું કહેવા માંગે છે કે જેને પરમાત્માના સ્વરૂપની ઉપાસના નથી, ઉપાસના સહિત જે પરમાત્માની ભક્તિ કરતો નથી એવો જે પુરુષ છે, તો મહારાજ કહે એનું કદી કલ્યાણ થતું નથી. અને સરસ મજાના શાક બનાવે પણ અંદર મીઠું ન હોય તો એની કોઈ કિંમત નથી. એમ ગમે તેવી આત્મસ્થિતિને પામેલો હોય અને ગમે તેવો વૈરાગ્યને પામેલો હોય તેમ છતાંય જેના જીવનમાં ઉપાસના નથી મહારાજ કે બધું નકારવું છે. અને અહીંયા ભક્તિને ઉપાસનાના સ્વરૂપમાં નહીં લઈએ તો બહુ બાધા આવશે. શું બાધા આવશે? તો બાધ એ આવશે કે ભક્તિની અંદર પરમાત્માની અંદર કદાચ પ્રેમમાં કચાશ હોય, પ્રેમમાં કચાશ હોય પણ આત્મસત્તા રૂપે વર્તે છે, વૈરાગ્યયુક્ત છે, પરમાત્માની ઉપાસના પણ એને દ્રઢ છે, ઉપાસના પણ દ્રઢ છે તો એવો પુરુષ એનું અકલ્યાણ તો કેમ કહી શકાય? કહો, ઉપાસનાનું દ્રઢીકરણ થયા પછી મહારાજ વાંચો મધ્યનું નવમું. મહારાજ કે જેને ઉપાસનાની દ્રઢતા થઈ છે, આ સ્વરૂપ જેને સમજામાં આવી ગયું છે, મહારાજ કે નિશ્ચય કલ્યાણ થશે, આજ્ઞામાં થોડો ઘણો ફેર હશે તો મહારાજ કે પ્રાયચિત કરીને શુદ્ધ કરીને ધામમાં લઈ જશું. અને ઉપાસના હોય, પોતાને આત્મરૂપ વર્તતો હોય, વૈરાગ્યુક્ત હોય, અને પછી એમ કહેવાય કે એનું અકલ્યાણ થાય, કેમ શક્ય બને? એટલે અહીંયા મહારાજે ભક્તિ શબ્દનો ઉપયોગ કર્યો છે, ઉપાસના પરત્વે જ કર્યો છે, કે બે વસ્તુ હોય પણ જેને પરમાત્માના સ્વરૂપની ઉપાસના ન હોય તો એ નકારું જ છે, એનું અકલ્યાણ જ થાય છે. એમ જાણીને સુખદેવજી બ્રહ્મરૂપ થયા હતા તો પણ શ્રી કૃષ્ણ ભગવાન તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે દ્રઢ ભક્તિને કરતા હવા. મહારાજ કે ભક્તિ ઉપાસનાનો ખૂબ જ મહિમા હોવાને કારણે સુખદેવજી આ સ્થિતિને જ પામેલા હતા, બ્રહ્મ સ્થિતિને પામેલા હતા, વૈરાગ્યુક્ત હતા, તેમ છતાંય પરમાત્માની ભક્તિ કરી અને ઉપાસના માર્ગને એણે દઢ કર્યો. ઉપાસનાને સમજ્યા, ઉપાસનાને સમજ્યા એટલે ભગવાનને સાકાર સ્વરૂપને સમજ્યા. અહીંયા ભક્તો, મહારાજ આ વચનામૃતમાં સહજપણે ઉપાસના માર્ગ એટલે સાકાર સ્વરૂપ સુધી જ પહોંચાડે છે, પણ છેલ્લા વાક્ય મહારાજ સર્વોપરી ઉપાસના કહી દેશે. બાકી મહારાજ અહીંયા તો જીવાત્મા આટલું કરે તોય પણ જન્મ મરણથી રહિત થઈ જાય, કલ્યાણ થઈ જાય. કેટલી વસ્તુ? આત્મનિષ્ઠા, વૈરાગ અને પરમાત્માની ઉપાસના ભક્તિ, એટલે જીવાત્મા જન્મ મરણથી રહિત થઈ જાય છે. પછી એને ઉપાસના જે હોય ત્યાં એ પામે, ત્યાં પહોંચે, પણ જન્મ મરણથી રહિત તો થઈ જાય, કારણ કે ગોલોક અને વૈકુંઠ પણ સનાતન ધામ કીધા છે, આત્યંતિક પ્રલયમાં લય થાય છે પણ નાશ પામતો નથી, એમ આધારણ સમયના ગ્રંથમાં લખ્યું છે. ફરીવાર ઉત્પત્તિ કાળે ફરીવાર પાછા સર્જાય છે, એનો મુક્તો પણ યથાવત છે, એને માથે પણ જન્મ મરણ ટળી જાય છે, જન્મ મરણ રહેતું નથી. એટલે અહીંયા મારે જે બતાવ્યા છે એ ત્યાં સુધીનો ઉપાસના માર્ગ બતાવે છે કે જીવાત્મા જન્મ મરણથી રહિત થઈ જાય છે. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાન વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે, અને જેને ભગવાન વિશે ભક્તિ હોય, માનો કોઈ ભક્તિવાળો છે, તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય છે. ભક્તિ હોય, ઉપાસના હોય, પરંતુ આત્મનિષ્ઠા ન હોય, વૈરાગ ન હોય, તો ભક્તિ છે ને પરમાત્માને પહોંચાડવા માટે સમર્થ છે, પરંતુ ભક્તિ કોમળ બહુ છે, સમજાય? વૈરાગ આત્મનિષ્ઠાને શું કામ જરૂર પડે તેનું કારણ એ છે, ભક્તિ કોમળ બહુ છે. અને કામ ક્રોધ લોભાદિક વિકારો કેવા છે? બરોડ લાકડા જેવા, ભક્તિને ઘૂસતાઈ નાખે એમ છે, સમજાય? ભક્તિમાંથી મુમુક્ષને પ્રેમમાંથી પાડી નાખે એમ છે. એની પડખે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા એ પાછા નક્કર છે, એ કામ ક્રોધ લોભાદિકને ઠોહાવી કેમ છે? એટલે મહારાજ કે ભક્તિની ફરતા આત્મનિષ્ઠા વૈરાગ્ય જો હશે તો ભક્તિને વિઘ્ન થવા દેશે નહીં. માટે મહારાજ કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યો એને ભક્તિની જરૂર પડે, અને ભક્તિવાળા એટલે બેની જરૂર પડે. માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, ત્રણેય વસ્તુ હોય એને, માટે તેને તો પરમેશ્વરના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાન વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ કહેવાય નહીં. ત્રણેય જ્યારે ભેગા હોય ત્યારે કોઈ જાતની ખોટ કહેવાય નહીં. અને ભક્તજનો, અહીંયા મહારાજે આત્મનિષ્ઠા કીધું એ હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય, એટલે કોઈ જાતની ખોટ કહેવાય નહીં. તો આપણા મનમાં એમ થશે મહારાજ ધર્મ લીધો નહીં, પણ વૈરાગ્ય અને આત્મનિષ્ઠા જ્યારે બે શબ્દ મૂક્યા એ સંપૂર્ણ જ્યારે હોય છે ત્યારે વ્યક્તિને દુનિયામાં કોઈ જગ્યાએ પ્રીતિ હોતી નથી. ધર્મ લોપાય ક્યારે? ધર્મ લોપ ક્યારે થાય? કોઈ પદાર્થમાં આશક્તિ હોય ત્યારે. પણ એ ભક્તને તો આ બે વસ્તુ સંપૂર્ણ હોવાને કારણે જગતમાં કોઈ જગ્યાએ પ્રીતિ નથી, માટે ધર્મ લોપાતો નથી, આજ્ઞા અનુસાર જ વર્તે છે, માટે એની અંદર અંતર્ગત ધર્મ તો સહેજે જ આવી ગયો. ઉપરાંત સંપૂર્ણ આત્મનિષ્ઠા છે, સંપૂર્ણ વૈરાગ્ય છે, સંપૂર્ણ ભક્તિ છે, એટલે ઉપાસના માર્ગ પણ એનો શુદ્ધ થઈ ગયો, ત્યારે જ એને સંપૂર્ણ જ્ઞાન કહેવાય. ઉપાસના માર્ગ શુદ્ધ ન થાય ત્યાં સુધી એ જ્ઞાની છે, પણ સંપૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. મહારાજ સુધી જ્યારે દ્રષ્ટિ પહોંચે ત્યારે એને સંપૂર્ણ જ્ઞાની કહેવાય. એટલા માટે મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કીધું કે ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ જ નથી. શું કામ? તો કે કાર્તિક સ્વામીની દ્રષ્ટિ શેખ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગઈ છે, માટે મારે જે ગ્રંથને વિશેષ વખાણ્યો છે. એમ જ્ઞાન જ્યારે સંપૂર્ણ થાય છે ત્યારે જીવાત્માને સર્વોપરી ઉપાસના પણ સહેજે દ્રઢ થઈ જાય છે. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય, એ જ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને પામી શકે છે. એવી રીતે મહારાજે મધ્યના 65મા વચનામૃતમાં વાત કરી. બે વચનામૃત જે મધ્ય પ્રકરણના બાકી રહ્યા એને આપણે બપોર પછીની કથામાં સમજીશું. આજે 6:30 વાગે કથાની પૂર્ણાહુતિ છે, માટે અવશ્ય ભક્તો બધાએ કથામાં આવે. આજે આરતી 4:15 થશે, 4 વાગે કથાનો પ્રારંભ થશે, 4 થી 5:30 સુધી કથા ચાલશે. આજનો દિવસ સંતો અહીંયા છે, આવતીકાલે બપોરે સંતો અહીંથી નીકળી હેરો જશે. જે ભક્તોને સત્સંગ કરવા માટે ત્યાં નજીક પડતું હોય એ ત્યાં પણ લાભ લેજો. હવે આપણે પરમાત્મા નામની 2 મિનિટ ધૂન બોલીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.